તારીખ 3/5/1992 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા સોનગઢમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 53.
હા, દર્શનનો વિષય એવો છે કે પ્રયોજન સિદ્ધિ તો આવી ગયું હશે તમારી પાસે, નથી આવ્યું? હા, આખું પુસ્તક એના ઉપર જ છે ને. તો એમાં લગભગ 100 ભેદ લીધા છે દર્શન મોહના તીવ્રતા મંદતાના, કે ક્યાં ક્યાં દર્શન મોહ તીવ્ર થાય છે, ક્યાં ક્યાં દર્શન મોહ મંદ થાય છે. મુમુક્ષુની ભૂમિકામાં અનેક જગ્યાએ દર્શન મોહ તીવ્ર મંદ થાય છે. હા, એનું કારણ દર્શનમોહની તીવ્રતા છે. દર્શનમોહની જે તીવ્રતા છે એ દર્શનમોહ ઘટવા અર્થે આત્મહિતની ભાવના જેટલી તીવ્ર થાય છે એટલો દર્શનમોહ ગળે છે. એટલે મુખ્યપણે તો એમાં સ્વરૂપ પ્રાપ્તિની ભાવના બહુ કામ કરે છે. દર્શનમોહ ગળવામાં મુખ્ય સ્વરૂપ પ્રાપ્તિની ભાવના મુમુક્ષુને જે છે એ દર્શનમોહના અનુભાગને ઘટાડે છે. બીજું, દર્શનમોહના અનુભાગને ઘટાડવાનો જે પ્રયોગ છે એ પણ ભાવનાવશ થાય છે. જો ભાવના ન હોય તો ન થાય. એટલે એ ભાવનાથી આગળ વધીને જ્યારે કોઈ જીવ નિજ અવલોકનમાં આવે છે ત્યારે એનો દોષને અવલોકતા દોષનો રસ ઘટી જાય છે. એ પણ દર્શનમોહને નાનુભાગને ઘટાડે છે. અને એ એક અવલોકન છે એ દર્શનમોહને તોડવા માટેનો બહુ સબળ પ્રયોગ છે. તત્વાનુશીલનના પહેલા પ્રકરણમાં પણ એ વિષય લીધો છે. સુવિધિનું જે પ્રકરણ છે પહેલું, એ પ્રકરણમાં પણ એ વિષય લીધો છે કે મુમુક્ષુ જીવ જો પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધે તો ત્યારથી દર્શનમોહ ઘટવાની શરૂઆત થાય. પૂર્ણ શુદ્ધિનું ધ્યેય બાંધેને એને પોતાને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના તીવ્ર થાય, દર્શનમાં ઓર ઘટે, એ ભાવના વશે એને અવલોકન શરૂ થાય તો દર્શનમાં એથી વધારે ઘટે. રાગ અને જ્ઞાન એ બંને વિભાવ અને સ્વભાવ જાતિના પર્યાયો હોવાથી અવલોકનથી એની જાતિ જો નક્કી થાય, એને સ્વરૂપ નિશ્ચય થાય, ત્યારે તો દર્શનમોહ બહુ સારી રીતે ઘટી જાય છે, અથવા અનુભાગ ઘટી જાય છે દર્શનમોહનો, કે જે ઉપશમ થવાને યોગ્ય થઈ જાય છે, જે આપણા બપોરનો વિષય આજે હતો. એમ ઉત્તરોત્તર દર્શનમોહ વધારેમાં વધારે ગળતો જાય એ વિષય સુવિધિના પ્રકરણમાં તત્વાનુશીલનમાં એ દ્રષ્ટિકોણથી જ લખાયેલું પ્રકરણ છે. અને આખું પ્રયોજન સિદ્ધિ તો વિભિન્ન પ્રકારના દર્શનમોહના તીવ્ર મંદતાના ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા મુમુક્ષુને ભિન્ન ભિન્ન પ્રકાર ભજે છે, એ બધા લગભગ પ્રકાર કવર કર્યા છે એની અંદર. તો દર્શનમોહ ઉપર તો વિશેષ ધ્યાન જવું જ જોઈએ મુમુક્ષુનું, કે આપણે દર્શનમોહ જો નહીં ગળે અથવા પાતળો નહીં પડે, એનો રસ નહીં તૂટે, તો જે આપણી જ્ઞાનની પ્રવૃત્તિ છે એની અસર આત્મા ઉપર નહીં આવે.
પાયાની વાત તો પૂર્ણ શુદ્ધિનું લક્ષ થવું, એથી
ત્યાંથી શરૂઆત થાય છે. યથાર્થ શરૂઆત, વ્યવસ્થિત શરૂઆત, પદ્ધતિસરની શરૂઆત એ રીતે છે.
શરૂઆત અને એક અવલોકન, બે મેઇન પ્રશ્ન.
બે એને મેઇન મુદ્દા છે, બાકી બધા આનુષંગિક પરિણામ છે, ભાવનાના, રુચિના, જિજ્ઞાસાના, પછી ઉદયમાં ઉદાસીનતાના, જેને આપણે વૈરાગ્ય કહીએ મુમુક્ષુની ભૂમિકાનો, પછી જાગૃતિના પરિણામ, પ્રયોજનના દ્રષ્ટિકોણના પરિણામ, શું એ ઘણી વાતો છે. પણ અને એના ઉપર નિર્વાણ દર્શનની પગદંડીમાં પહેલું પ્રકરણ લખેલું છે વ્યવસ્થિત રીતે, કે શરૂઆત થાય પછી પરિણામ કેવી રીતે ઉત્તરોત્તર ઉત્પન્ન થવા લાગે આપોઆપ, અને સ્વરૂપ નિશ્ચય સુધી પહોંચે ત્યાં સુધીનો વિષય નિર્વાણ દર્શનની પગદંડીમાં વ્યવસ્થિત રીતે લીધો છે. કેમ કે બધી ચર્ચાઓ ખૂબ આપણે ચાલે છે, એટલે પછી જરા કોઈને વધારે એ વિષય ઉપર કોન્સન્ટ્રેટ થવું હોય તો લખાણ સામે હોય તો એકને એક વાત જેટલી વાર વિચારવી હોય એટલી વિચારી શકાય, સાંભળેલી વાત તો વિસ્મરણ પણ થાય. પણ લખાણની વાત તો એવી છે કે એક વાક્ય ઉપર તમારે ગમે એટલો વિચારમાં ઊંડા ઉતરવું હોય અથવા ફરી ફરીને એને વિચારવું હોય તો કામમાં આવે. રાગ અથવા દ્વેષ એમ બંને નહીં, એટલે શું છે કે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના આત્મામાંથી ઉત્પન્ન થયેલી હોવી જોઈએ, પોતાનો આત્મા પોતાના આત્માની પ્રાપ્તિ માટે તૈયાર થવો જોઈએ, કોઈ રાગદ્વેષના કારણે નહીં. આપણે હમણાં દ્રષ્ટાંત લઈએ છીએ એ વાતનો કે કોઈ વાર કોઈ મુમુક્ષુને મૃત્યુ સમીપ લાગે, ડોક્ટરો પણ કહી દીધું હોય, રોગ પણ એ જાતનો હોય, તો એને ખ્યાલ તો આવી ગયો કે હવે ઉંમર પણ છે અને રોગ પણ છે અને ડાક્ટરોનું નિદાન પણ છે, એટલે એને પણ વિશ્વાસ ઉડી ગયો હોય. તો એમ કે આવી પરિસ્થિતિમાં તો કોઈ કામ ન કરવું જોઈએ, એકલું આત્મહિતનું જ કાર્ય કરી લેવું જોઈએ એમ સામાન્ય રીતે વિચારવામાં આવે. તો એનો અર્થ એ થયો કે પરિસ્થિતિ વસી કાર્ય કરવું છે, એ પરિસ્થિતિ ન આવી હોત તો જીવને એ તૈયારી ન થાત. તો એ ખરેખર ભાવના યથાર્થ નથી. એક વખત હાર્ટ એટેક આવી ગયો છે, ડોક્ટર ચેતવી દે કે જો ભાઈ અત્યારે તો તમે બચી ગયા છો કે બહુ માઇલ્ડ હતો, પણ તમારો હાર્ટ છે એની કામ કરવાની શક્તિ જ ઘટેલી છે અને ગમે ત્યારે ફેલ થઈ શકે એમ છે. મૃત્યુનો ભય તો બહુ છે માણસને, પર્યાય બુદ્ધિ હોવાને લીધે છે. એમ થાય કે ગમે ત્યારે આપણે તો બંધ થઈ જાય તો હાર્ટ, બટ આપણે હવે જલ્દી જલ્દી કરી લ્યો કેમ કે હાર્ટ ડિઝીઝ આવી ગયો છે માટે. તો એનો બેઝ ખોટો છે, આધાર બિંદુ ખોટું છે. એનું આવ્યું હોત તો સંસારના કાર્યો રૂચિથી અને હોંશથી કરવાતા, ઉત્સાહથી કરવાતા. હવે સંસારના કાર્યોમાં રસ ન લેવો, હવે જલ્દી આત્મહિત કરી લેવું, મૃત્યુ દેખાણું છે.
નાની
થે
જ્ઞાની થે ઇસી લે કે રહા હું. તો યહાં ભી એક હો સકતા હૈ કે કિસી કો હાર્ટ અટેક આયા ઓર વો એક એસા નિમિત્ત બન ગયા ઉસકે લિયે કે વો ધર્મ કી તરફ આરૂઢ હો ગયા.
નહીં,
હોના તો ચાહીએ,
જો સહી માર્ગ મેં આ જાય તો કોઈ આપત્તિ નહીં હૈ. લેકિન પ્રાય મુમુક્ષુ કો સહી માર્ગ મેં પ્રાય ઇસ ઢંગ સે પ્રાય નહીં આ સકતે હૈ, ફિર કોઈ આ જાય તો અચ્છી બાત હૈ. અપને કોઈ ઇસકે લિયે નિષેધ નહીં હૈ કે નહીં આ સકે, લેકિન બેઝ ક્યાં હોના ચાહીએ, અપના તો મુદ્દા ઉતના હી હૈ. અલગ બાત હૈ, કોઈ રાસ્તે પર આ જાતા હૈ તો અચ્છી બાત હૈ, ઉસમે કોઈ અપને કો નિષેધ નહીં કરને હૈ. લેકિન અપને કો તો શરૂ સે યે વિચારના હૈ, અપને કો કિસી કે લિયે નહીં વિચાર કરના હૈ, अपने को तो अपने लिए विचार करना है कि हम किस किस आधार पे हमारे हमारा कार्य में आगे बढ़े, किस आधार पे बढ़े, कोई राग के कारण से, कोई द्वेष के कारण से, कोई प्रसंग के कारण से, कोई उदय के कारण से, किसी का किस कारण से हम आगे बढ़े कि नहीं, हम तो हमारा कर्तव्य है इसलिए हम करते हैं, दूसरा कोई कारण करने लायक है इसलिए करते हैं। द्रव कर्म लेवे तो अपने यहाँ तो भाव कर्म की बात चल रही है, द्रव कर्म का उदय तो भिन्न चीज है, भाव कर्म तो निज परिणाम है, तो अपना परिणाम है।
कर्तव्य माथी उभी थेली बात कोई नहीं, जरूरियात माथी उभी थेली बात है, मतलब फिर
जरूरियात है तो बाह्य कारण में जरूरियात के अंतरंग जरूरियात है,
अंतरंग
जरूरियात तो ये तो आत्मा निज बात थी, वो तो बाह्य प्रसंग कारण से आधार बाह्य प्रसंग में हो
कर्म स्वयं फलमान करके जीव को बंधन को बंधन को प्राप्त नहीं होते है। जैसे भाटा लेके अपना सिर फोड़े तो कर्म का कहाँ दोष है, और फिर तीसरी लिट्टी में जीव स्वयं रागादि भाव करके कर्म को फलमान करके अपना बुरा करे तो कर्म का कहाँ दोष है,
द्रव कर्म का कोई दोष नहीं है, तो अपना खुद का ही दोष,
खुद का ही दोष है।
એટલે જો ભેદ વિજ્ઞાન પણ દર્શન મોહને ગાળવાનો બહુ સારો પ્રયોગ છે, નિર્ણય કરવા માટે પણ ભેદ જ્ઞાન સાધન છે, અને અનુભવ કરવા માટે પણ ભેદ જ્ઞાન સાધન છે, અને ઠેક પૂર્ણ થવા માટે પણ ભેદ જ્ઞાન જ સાધન છે। તો ભેદ જ્ઞાન છે વિકલ્પ નથી, વિચાર નથી, પણ એક જ્ઞાનને સ્વયંને અનુભવવાનો એક પ્રયત્ન છે, અને પરને અભિન્નપણે અનુભવી રહ્યો છે જે ઉલટો પ્રયોગ ગણાય, ત્યાંથી છૂટવા માટેનો એક પ્રયત્ન છે, અને એ પ્રયત્ન એ બીજા કોઈ પણ પ્રયત્ન કરતા બળવાન પ્રયત્ન છે, એટલે દર્શન મોહને સારી રીતે ગાળે છે। એ તત્વાનુસીલનમાં સુવિધેના પ્રકરણમાં ભેદ જ્ઞાનનો વિષય લીધો છે। પુરુષાર્થ પૂર્વક એટલે સહજ જે આત્માનો વેગ કામ કરે, પુરુષાર્થ એટલે આત્મામાં જે વેગ આવે છે ભાવની અંદર, એ પુરુષાર્થ છે, અને એ સહજ જ નિજ હિતના ભાવનાને કારણે ભાવનાને વશ ઉત્પન્ન થાય એવો પ્રકાર હોવો જોઈએ, નહીતર શું થાય કે કરું 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 એમ કરતું તો ભાવ જે આવે છે એ યથાર્થ નથી। કરું કરુંનો જે ભાવ રહ્યા કરે છે એ કર્તૃત્વ ભાવ એ પુરુષાર્થનું ખરું સ્વરૂપ નથી, એ કૃત્રિમ પુરુષાર્થ છે, અને એમાં સફળતા નથી થતી। પ્રશ્ન છે કે ષટકારક પર્યાય ના હોય કે દ્રવ્યના, તો ષટકારક દ્રવ્યને છે એ શક્તિ રૂપે છે, અને પર્યાયને છે એ ધર્મ રૂપે છે, એટલે નીચે પ્રશ્ન છે એનો ઉત્તર આપી દીધો કે દ્રવ્યના હોય તો કઈ રીતે, કે દ્રવ્યના શક્તિ રૂપે છે, જેમ જ્ઞાન શક્તિ છે, અસ્તિત્વ શક્તિ છે, એમ છે કારકોની કરતા કર્મ કરણ એ પણ શક્તિ રૂપે છે. એટલે એ દ્રવ્યના છ કારકો અનંત ગુણોમાંના છ ગુણ છે. અને એ એક ગુણને જો અનંત ગુણનું રૂપ હોય તો પર્યાયને પણ બધા કારકોનું રૂપ મળવું જ જોઈએ. એ ઘણી રીતે સાબિત થાય છે. એક ગુણના અનંત ગુણના રૂપને લઈને પણ થાય છે. પછી જીવની એક પર્યાયમાં છ શક્તિઓનું પરિણમન હોય છે કે જે કારક રૂપે હોય છે. એટલે પણ પર્યાય જીવ કોઈ પણ પર્યાયને છ બધા ગુણોના પરિણમનને સાથે છ કારકોનો પણ પર્યાયનું પણ પરિણમન છે. જો એ પર્યાયના ષટકારકોથી પર્યાય સ્વતંત્ર ન હોય અને દ્રવ્યના ષટકારકો હોય તો કોઈ જીવને એક સમયનો પણ સંસાર ન હોય. કેમ કે સંસાર થવાનો કોઈ ગુણ છે નહીં, છતાં પર્યાયમાં સંસારનું જે કાર્ય સમય સમય થઈને અનંત કાળથી ચાલુ છે એની કાર્યની સ્વતંત્રતાને સિદ્ધ કરે છે. એટલે પણ પર્યાયના ષટકારકો સિદ્ધ છે. અને એ વિષય ગુરુદેવના પ્રવચનોમાં તો ઘણી વાર આવ્યો છે, પણ સુગાનીજીના પત્રોમાં પણ આવ્યો છે. પર્યાય પર્યાયનું કરતા છે, કરતા કર્મની ચરમસીમા છે એમ કરીને પત્ર આવ્યો છે. ચર્ચા વિભાગમાં પણ આવે છે. એ ઉપરાંત દીપચંદજીનું જે ચિદવિલાસ છે એમાં તો એમણે એવી રીતે ભાષા વાપરી છે કે દ્રવ્યગુણ વિના જ પર્યાય પર્યાયનું કરતા છે અને પર્યાય પર્યાયનું કર્મ છે અને પર્યાય પર્યાયનું સાધન છે. દ્રવ્યગુણ વિના એવો શબ્દ વાપરો છે. દ્રવ્યની પણ ગુણ પર્યાય વિના સિદ્ધિ કરી છે, ગુણની દ્રવ્ય પર્યાય વિના સિદ્ધિ કરી છે, અને પર્યાયની દ્રવ્યગુણ વિના સિદ્ધિ કરી છે એવું પ્રકરણ લખ્યું છે. દીપચંદજી હતો ચિદવિલાસમાં, એટલે ચિદવિલાસનો વિષય તો બહુ સ્પષ્ટ છે. અને દીપચંદજી એટલે અને દીપચંદજીનું ચિદવિલાસ જુઓ એટલે દ્રવ્યાનુયોગના સિદ્ધાંત જ્ઞાનમાં એટલો સૂક્ષ્મ વિષય ક્યાંય જોવા મળતો નથી. તમે જે ઓલું આપ્યું હતું પંચ અધ્યાત્મ પંચ સંગ્રહ, એમાં તો એથી ઝીણું કાંઈતું છે. એક પર્યાયની અંદર નટ ને થટ ને એવું બધું કેટલું ઝીણું કાંઈતું છે, બહુ સૂક્ષ્મ લીધું છે. એટલે એમનું સિદ્ધાંત જ્ઞાન તો અનુભવ ઉપરાંત સિદ્ધાંત જ્ઞાન બહુ સૂક્ષ્મ હતું. આ એક દીપચંદજીની વ્યક્તિગત વિશેષતા એમની કૃતિઓ ઉપરથી મળે છે. અનુભવ પ્રકાશ ને આત્માવલોકન ઉપરથી એમના અનુભવનો વિષય કેટલો સ્પષ્ટ બહાર આવ્યો છે એ બે ગ્રંથો બતાવે છે. ચિદવિલાસ સિદ્ધાંત જ્ઞાન બતાવે છે. છટકારક ન માનવામાં આવે તો શું દોષ આવે? સર્વનાશ થાય, બીજું કાંઈ નહીં. મિથ્યાત્નો દોષ આવે, અજ્ઞાનનો દોષ આવે. શું વસ્તુના સ્વરૂપને બુદ્ધિપૂર્વક વિપરીત ગ્રહણ કરવાનો ગ્રહિત મિથ્યાત્નો દોષ આવે, અન્યથા ગ્રહણ કરવા માટે. શાસ્ત્ર આધાર અથવા પૂજ્ય ગુરુદેવના પ્રવચનોનો આધાર હોય તો જણાવો. પ્રવચનોનો આધાર તો હમણાં આવશે, આપણા જે પહેલું જ પ્રવચન નવનીત ગ્રંથ બહાર પડે છે એમાં જે અવ્યક્તવ્યના બોલ છે ને બધા બોલ છે, એમાં ષટકારકોનો વિષય ઘણી જગ્યાએ લીધો છે ગુરુદેવે. પર્યાયના ષટકારકોનો વિષય અનેક જગ્યાએ લીધો છે, પહેલા જ ભાગમાં આવશે. મેં તો હજી 12 પ્રવચનો તપાસ્યા છે, પણ એમાં આવી જાય છે એ વિષય તો હજી પહેલા 12 પ્રવચનો માનતા. છેલ્લા વર્ષોના પ્રવચનોમાં તો ષટકારકો નો વિષય ઘણી વાર આવ્યો, અનેક વાર આવ્યો છે. ગુરુદેવ ના વચનો હોય પછી તો શાસ્ત્ર પ્રમાણે આપણે ગોતવાનો પ્રશ્ન નથી રહેતો. ચિદવિલાસ છે તો સ્પષ્ટ છે, દ્રવગુણ વિના જ પર્યાય પર્યાયનું કારણ છે. ચિદવિલાસ તો સ્પષ્ટ છે, ઓથેન્ટિક છે ચિદવિલાસ. એનો અર્થ એવો નથી કે એવું બધું કરવું, એવો અર્થ નથી. વાંધો ને એમ કરીને પણ સમ્યક દર્શન સાથે સિદ્ધાંતિક રીતે સંબંધ નથી. નયની મર્યાદાથી આગળ કે પાછળ જવું તે નયા ભાસ છે. એટલે દરેક નય છે એક ચોક્કસ વ્યૂ પોઈન્ટ છે જાણવાનો. તો જ્યાં જે વ્યૂ પોઈન્ટ છે ત્યાં તે જ વ્યૂ પોઈન્ટ લેવો જોઈએ. ત્યાં એથી વધારે ઓછું લ્યો એટલે એ નયનું ખૂન થઈ ગયું, નયા ભાસ થઈ ગયો. એ ચોખ્ખે જી હા. એટલે આપણે દ્રષ્ટાંત લઈએ કે કાલે જ એક ચર્ચા ચાલી હતી કે ભાઈ જે દ્રવ્યની યોગ્યતા છે, દ્રવ્યમાં કોઈ રાગ કરવાનો તો ગુણ નથી, છતાં એક જીવને અનેક વાર રાગ થાય છે. તો દ્રવ તો આમ શુદ્ધ છે એમ આપણે સમજ્યા છીએ. આ પ્રશ્ન સુગાનીજીની ઉપસ્થિતિમાં નીકળ્યા હતા, ચંદુભાઈ ડાક્ટરે પ્રશ્ન પૂછેલા. પણ અશુદ્ધ દ્રવ્યાર્થિક દ્રવ્યમાં યોગ્યતા પણ છે, અશુદ્ધપણે પરિણમવાની જો યોગ્યતા જ એ દ્રવ્યમાં ન હોય તો ભવિષ્યમાં આની આ અશુદ્ધ પર્યાય થશે એવું જ્ઞાન જ ન થઈ શકે. તો એ નહીં થી એને એટલું જાણવું છે. ત્યાં પછી શુદ્ધ દ્રવ્યાર્થિક નિયમનો વિષય વચ્ચે લાવવો ન જોઈએ, પર દ્રવ્યાર્થિક નિયમનો વિષય હોય તે શ્રીમદજીનું પણ નય જ્ઞાન બહુ સૂક્ષ્મ હતું. એમણે જે ઓલા ઉતર્યા છે ને એવમ ભૂતને આનાથી આમાં જ આનાથી એવમ ભૂત દ્રષ્ટિ કરીને એ બધું એ જ ઉતારી શકે, ઘણો પરમાર્થ ઉતાર્યો છે. એમનું નય જ્ઞાન ઘણું સ્પષ્ટ હતું. નય જ્ઞાન તો જ્ઞાનીઓને હોય છે પણ સ્પષ્ટતા પછી પોતાને સ્પષ્ટતા હોય બીજી વાત છે, ઉઘાડું પડવાનો વિષય છે.
નયાભાસ થવાનું કારણ નિજીતની ભાવનાનો અભાવ.
નયાભાસ થવાનું કારણ તો એવું છે કે પ્રયોજનની દ્રષ્ટિ તો સ્થૂળ છે ત્યારે જ નયાભાસ થાય છે, સૂક્ષ્મ હોય તો નયાભાસ ન થાય. અથવા જે કાંઈ શાસ્ત્રોના કથનો છે ત્યાં શું કહેવા ધારે છે એટલું તો પોતાને લક્ષમાં આવવું જોઈએ. નહીંતર કહેવા માગે કંઈક ને પોતે પોતાના કલ્પનાથી કંઈક વિચારે એવું નહીં થવું જોઈએ. ત્યાં શું કહેવાનો હેતુ છે આપણે દ્રષ્ટાંત લીધું તો હમણાં ત્યાંની ચર્ચામાં, ભાવનગરની ચર્ચામાં, કે 271 કળશ ટીકાનો છે. એમાં 6 દ્રવ્ય છે અને આત્મા જ્ઞાતા છે એવી ભ્રાંતિ અનાદિથી ચાલી આવે છે એમ કહ્યું છે. પણ 6 દ્રવ્ય તો જીનાગમનો વિષય છે અને એમાં જ્ઞેયત્વ પણ છે, આત્મા સ્વપર પ્રકાશક છે, એમાં જ્ઞાનત્વ પણ છે. જ્ઞાન જ્ઞેય તો નિમિત્ત નૈમિત્તિક સંબંધે જ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધનો કોઈ કાળે અભાવ નથી, એવો એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એમ ગુરુદેવ કહેતા કે 3 કાળના જ્ઞાતા નો 3 કાળે સદભાવ જ હોય. એક સમય પણ 3 કાળના જ્ઞાતાનો આ વિશ્વમાં અભાવ ન હોય. તે કેવળી ને સિદ્ધ બંને લઈ લીધા. તો ત્યાં સ્વપર પ્રકાશકનો નિષેધ કરવાનો અભિપ્રાય નથી, છતાં ત્યાં એ અર્થઘટન લેવામાં આવે તો નયા ભાસ થઈ જાય. ત્યાં તો એટલું જ લેવું છે કે તું જ્ઞાતા છો અને તારું તું સ્વજ્ઞે પણ તું જ છો અને જ્ઞાન સ્વરૂપે પણ તું જ છો. જ્ઞાન જ્ઞાતા ને જ્ઞેય તું જ છો એમ કરીને તું સ્વરૂપસ્થ થા, સ્વરૂપમાં લીન થા, સ્વરૂપમાં એકાગ્ર થા, સ્વરૂપની સાધના કર, આરાધના કર, એ અભિપ્રાયથી વાત ચાલી છે. જ્યાં જે અભિપ્રાય હોય એ લેવું જોઈએ અને અભિપ્રાયને વધારે સારી રીતે કહેવા માટે એવું કહે તો પણ ત્યાં એવું કહેવાનો અભિપ્રાય નથી. એમ આજે ગુરુદેવના અત્યારના પ્રવચનમાં આવ્યું, પ્રશસ્ત દ્વેષ પૂર્ણબંધનું કારણ લીધું કે સિંહને મારી નાખે, સમ્યક દ્રષ્ટિ તરવાર કાઢીને પંચેન્દ્રિયનો ઘાત કરે, કેમ કે એને મુનિરાજને બચાવવાનો અભિપ્રાય છે. તો એ પ્રશસ્ત દ્વેષના ફળમાં એ દેવલોકમાં જાય, ખૂન કરીને દેવલોક મળે, કોઈનો ઘાત હત્યા કરીને કઈ દેવલોક મળે સંઘને પ્રાણીનો? પ્રવચનમાં શું આવ્યું? તો પોતે એક દલીલ આપી એની અંદર કે જો એ સિંહ ચાલ્યો જાત તો એને મારવા ન જાત. એ સિંહ જે મુનિરાજને ખાવા આવ્યો હતો એ જો ચાલ્યો જાત તો એને મારવા ન જાત સમય દ્રષ્ટિ, કેમ કે એને મારવા માટે એને તરવાર નતી કાઢે, એને મુનિને બચાવવા માટે કાઢે. તો હેતુ પકડવો જોઈએ કે અહીંયા શું પ્રતિપાદન કરવાનો હેતુ છે. ત્યાં હિંસાનો ઉપદેશ નથી. એટલે જ્યાં જેટલું કહેવાની મર્યાદા છે એ મર્યાદા સમજવી જોઈએ. ઉપયોગ 3 લોક પ્રત્યે જતો નથી, પ્રતિભાસ જ છે. કેમ કે સર્વજ્ઞ ભગવાનને અંતર્મુખ ઉપયોગ નિરવશેષ છે, કોઈ અંશે પણ ઉપયોગ બહાર જતો નથી, ફરતો નથી. આત્માને છોડીને કોઈ અન્ય જ્ઞેય પ્રત્યે કેવળ જ્ઞાનનો ઉપયોગ જતો નથી. પણ નિર્મળતા એટલી બધી છે કે આખું જગત ત્રણેય કાળના પર્યાય સહિત એમાં પ્રતિબિંબિત થઈ જાય છે. કે જાણે કે બધા જ્ઞેયો જ્ઞાનમાં ખોડાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, કોતરાઈ ગયા હોય એમ કરી નથી પ્રવચન સારમાં લીધું, એટલું સ્પષ્ટ છે. પાછું
અબુદ્ધિપૂર્વક
બને છે, ત્યાં વિચાર શક્તિ તો છે નહીં નિગોદમાં. અબુદ્ધિપૂર્વક કશાયની મંદતા થાય છે તો ઉપર આવી જાય છે નિગોદ છોડીને. યોગ્યતા રહે ગઈ હૈ હમ ક્યું એસી ફાલતુ બાત કા વિચાર ભી કરે તો અપને લીએ તો કોઈ પ્રયોજન ભૂ થાય નહીં. કલ એક વાત ચલી થી કે નહીં ચલી થી કે અપને તો અપ્રયોજનભૂત વિષય મેં જાને પ્રયોજનભૂત વિષય છૂટ જાને કા નુકસાન હો જાયગા. ક્યા હો જાયગા? પ્રયોજનભૂત વિષય છૂટ જાને કા નુકસાન હો જાયગા. इसलिए अप्रयोजनभूत विषय में अपने को नहीं जाना है, क्योंकि उसमें तो ऐसी बात है कि अगर वो नहीं जाने तो उसका कोई दोष नहीं है, और कोई अन्यथा जाने, गलत जाने, तो भी उसमें कोई दोष नहीं है. सम्यक ज्ञान को उसको कोई दोष नहीं है. એટલે ત્યાં શું છે કે ત્યાં સ્વપર પ્રકાશકપણાનો નિષેધ નથી, પણ પરનું જાણવાનો અવલંબીને જે જાણવું અને પરની સન્મુખ થઈને જાણવું, એવા જે બે જ્ઞાનના દોષ છે એનો નિષેધ છે. જ્ઞાન પરને જાણે છે એ દોષ નથી, પણ પર સન્મુખ થઈને જાણે કે પરને અવલંબીને પરનું એકત્વ કરીને જાણે એનો દોષ છે. એ બંને જ્ઞાનના દોષ છે. જેને પરસત્તા અવલંબનશીલ જ્ઞાન કહે છે એ દોષી છે, દોષનો નિષેધ છે. પણ પરપ્રકાશન એ ગુણ છે, ગુણનો નિષેધ નથી ક્યાંય. અને એટલા માટે તો એ જ કળશ ટીકામાં 252 જેટલા કળશ ચાલ્યા છે અનેકાંતના, એમાં દરેક કળશની અંદર એ 14 કળશની અંદર એ વાત લીધી છે. જ્ઞેયાકારને ભૂસાડવાનો મિથ્યા પ્રયત્ન કરે છે તો તે એકાંતમાં જાય છે. અનેકાંત નું પ્રકરણ છે ને, એટલે એને એકાંતિ કહી દીધો છે ત્યાં. એટલે જ્ઞાનમાં પર જણાય એક બીજી વાત છે, અને જ્ઞાન પરને જાણવા જાય એક બીજી વાત છે. બેમાં જાણવું તો છે જ, અને બેમાં પ્રતિબિંબ તો છે, પણ બેની પ્રવૃત્તિમાં બહુ મોટો ફરક છે. જાણવા જાય છે, ખેંચાઈને અવલંબે છે જે જ્ઞાન, એ દોષ છે. પર સન્મુખ થાય છે એનો પણ દોષ છે, પણ પરનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવે છે એ જ્ઞાનનો દોષ નથી. એ નિર્મળતા છે, સ્વચ્છતા છે. સ્વચ્છતા એ દોષ નથી. જ્ઞાન તો દર્પણવત છે, દર્પણની સ્વચ્છતા એનો દોષ નથી, એ ગુણ છે.
હ
આ એમાં પરપ્રકાશક આવે કેવી રીતે એમ ને, એ ખુલાસો આપ્યો છે નિયમસારના શુદ્ધ ઉપયોગ અધિકારમાં, કે જ્ઞાન સ્વ છે ને આનંદ પર છે એમ કરીને. કેમ કે ત્યાં પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે કોઈ આત્મા સ્વરૂપમાં જ લીન છે તો ત્યારે તો સ્વપર પ્રકાશન પરનું જાણવું રહેતું નથી, કે તો પછી સ્વપર પ્રકાશક શક્તિનું પરિણામ નથી ત્યાં? તો કે છે, ત્યાં પણ છે. તો ત્યાં જ્ઞાન સ્વ છે ને આનંદ પર છે, એવો જવાબ આપ્યો છે. એક પર સ્વપર પ્રકાશક પણ સિદ્ધ કરવાનો હેતુ છે ત્યાં.
જીવ દુખી તો અપને વિકાર ભાવો સે ઘાત હોને સે દુખી હૈ જીવ, ઓર માનતા હૈ શરીર કે સંયોગ સે અવસ્થા સે સુખ દુઃખ માનતા, યે કે કૈસે ક્યા હિસાબ હૈ?
ઓ ભ્રમ હૈ,
સ્વયં સેવા ભી માનતા હી નહીં હૈ, અપના ભાવ કો સ્વીકાર કરતા નહીં, ઓર સંયોગી જો ભાવ હૈ જડ ભાવ હૈ સંયોગી ઉસે દુઃખ ઉસે સુખ દુઃખ માનતા, યે મિથ્યાત કા જબરદસ્ત પહેલું હૈ.
ભ્રમ હૈ, અજ્ઞાન હૈ, મિથ્યાત્વ હૈ.
ગ્રહિત મિથ્યાત કા પાપ બડા રહા હિસાબ સે, અગ્રહિત કા તો ના દિખા હૈ.
વો તો અગ્રહિત તીવ્ર હોતા હૈ તો ગ્રહિત હો જાતા હૈ,
જો
અગ્રહિત કી તીવ્રતા સે વો ફિર ગ્રહિત મે આ જાતા હૈ. તો ગ્રહિત કા મતલબ યે હુઆ કે તીવ્ર મિથ્યાત્વ હૈ વો ગ્રહિત હૈ.
તો ગ્રહિત મે તીવ્ર મિથ્યાત્વ હોતા હૈ મંદ, જો અનાદિ કા અગ્રહિત મિથ્યાત્વ હૈ ઉસમે તો તીવ્ર નહીં હોતા. અનાદિ કા અગ્રહિત જો મિથ્યાત્વ હૈ, અગ્રહિત મિથ્યા અનાદિ કા હૈ, ઉસમે તો તીવ્રમંદ કા ભેદ નહીં હોતા હૈ.
નહીં, ઉસમે તીવ્રમંદ કા ભેદ તો હોતા હૈ, લેકિન અગ્રહિત મે સે જો ગ્રહિત મે આયા,
ગ્રહિત મે આયા
વો તીવ્ર મિથ્યાત્વ હુઆ તબ આયા.
વો ગ્રહિત મિથ્યાત્વ,
અબ જવાબ મહિન્દ ભાઈ,
વો ગ્રહિત મિથ્યાત્વ મનુષ્ય પર્યાય મે જ્યાદા આતા હૈ, તીન ગતિયો મે નહીં હોતા હૈ. ગ્રહિત મિથ્યાત્વ એક મનુષ્ય ગતિ મે જાતા હૈ,
મનુષ્ય ગતિ મે એસા હૈ.
અચ્છા,
કે જ્યાં ગુણ હોતા હૈ યા દોષ હોને કા ભી વહાં સે હી હોતા હૈ. કલ વાત ચલી થી ને કે મનુષ્ય હૈ વો આસાની સે મિથ્યાત્વ કો છોડ સકતા હૈ,
બરાબર,
અગર સીધા ચલા તો,
સીધા ચલા,
ઓર ટેડા ચલા તો
ઉલટા,
ઉલટા વો ગ્રહિત મે ચલા જાયેગા. વો દુનિયા મે ભી એસા રિવાજ હૈ, હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી. એક આદમી કો બેંક કા પટાવાલા બનાવે યા ચેરમેન બનાવે, તો ચેરમેન બનાતે ઉસકા જિમ્મેવારી બઢ જાતી હૈ, જવાબદારી તો ઉપરવાળા ની વધે છે. સામાન્ય માણસ દોષ કરે અને મુમુક્ષુ દોષ કરે તો શું કે, મુમુક્ષુ થઈને એમ કરો છો એમ કે ન કે? કેમ કે સામાન્ય માણસ કરતા મુમુક્ષુ ની જવાબદારી વધારે છે. એમાં તો બીજા સંપ્રદાય કરતા એમ કે તમે કાંજી સ્વામી વાળા થી નામ કરો છો એમ કે, નાની હોય તો એથી વધારે એની જવાબદારી આવે, મુનિ હોય તો એથી વધારે જવાબદારી આવે. જેટલો હું જેમ જેમ ઊંચી ઊંચી પાયરીએ જાઉં એમ જવાબદારી તો વધે જ છે. મનુષ્યની જવાબદારી વધારે છે, એની સમજ શક્તિ વધારે સારી છે તો જવાબદારી પણ વધારે છે.
ઉલટા પર તો પૂરા ઉલટા, સીધા પર તો પૂરા છે.
જવાબદારી વધી જાય છે. કેમ કે એને અભ્યાસ કરતા અવળું ને સવળું બે થવાનો પ્રશ્ન છે. એ જ અભ્યાસ માંથી સવળું પણ થાય તો બહુ મોહિત કરી લે, ભૂલ કરીને અવળો જાય તો નુકસાન પણ વધારે થાય. વધારે જવાબદારી છે એમ સમજીને ચાલવાનું.
શ્રીમદજી એ સત્સંગની વાતમાં એક એવી વાત કરી છે કે સત્સંગ એને કહીએ જ્યાં સત્પુરુષના ચરિત્ર ઉપર વિચાર બંધાય, એનો શું અર્થ સમજો?
એમાં શું છે કે સત્પુરુષના ચરિત્રો રૂચે એને, જે સત્પુરુષના ગુણો છે એ એનું ચરિત્ર છે, ગુણનું પરિણમન છે, એ રૂચે છે. એને વિચાર બંધાય એટલે એવું થવું જોઈએ જેમ આપણે નિર્ણય કરીએ ને કે ભાઈ તારે નિશ્ચય કરો આપણે આમ કરવું છે બધા ભેગા મળીને, એમ એમ જે સત્સંગમાં સત્પુરુષના ગુણગ્રામ થતા હોય અને એ ગુણની રુચિ વિશેષ સતેજ થતી હોય, તીવ્ર રુચિ થતી હોય, તો એવા વિચારો બાંધવા જોઈએ, ચોક્કસ કરવા જોઈએ. અને પોતે તો આગળ કહ્યું છે પત્રોમાં તો કે સત્પુરુષના ગુણગ્રામ કરવા, ગુણગ્રામમાં ઉજમાળ થવું, ગુણગ્રામમાં અગ્રેસર થવું તે જીવને અનંત સંસાર મટવાનું કારણ છે. કેમ કે દર્શનનો અનુભવ તૂટે છે ને એટલે. અને સત્પુરુષના અવર્ણવાદ કરવા, સત્પુરુષનો વિરોધ કરવો, સત્પુરુષની વિરાધના કરવી તે અનંત સંસાર વધવાનું કારણ છે. લીધું છે 710 ને એ બધા પત્રો છે એમાં એ વિષય ચાલ્યો છે. પાછા 30માં વર્ષ 29
અરે કર્મ જડ હૈ ઓર બલવાન પણ ઇસમે હૈ નહીં ઓર જીવ કો ચોર બાંધે એસે બાંધ દેતા યે ક્યા
કોઈ બાંધતા નહીં
દેખો કો
અપના ભાવ સે બંધાતા હૈ
ચંદ્ર કો પૂજા મે લિયા દેખો કર્મ અપાર સુબટ જડ ચેતન નહીં અર ચેતન કો કરી રંગ ચોર જીવ બાંધતા જાય
અગ્નિ સહે ઘન ઘાત
ચોર લોહે કે
લોહ કે સંગતિ પાઈ
તો એ અપના વીરી કો અપના બળ કો ઘાત કરતા તો કર્મ બળ આ જાતા એસા હે નિમ નિમ બોલ કે
તો અપના હિંસક્તિ હો ગયા
તો મૌન ધુલી કા લિયા ટોર્નામેન્ટ
કે અપના અપરાધ સે અપની હિંસક્તિ હો ગઈ
નહીં એસા મૌન ધુલી મે
લિયા ભાવ કો નહીં સમજતા હે વો દ્રવ કર્મ સે ઉસકો સમજાયા જાતા હે
તો યે વિકાર કરે તો પુદો મે સે શક્તિ મંત્ર કે યે હો શક્તિ ચાલુ કરતે બ્રહ્માંડ કરને કે શક્તિ મંત્ર સમસાર મે વો લિયા થા સરબ કાટ લે ને એસા ઓર મૌન ધૂલી મોક્ષ પ્રકાર કે ધૂલી હૈ ડાલે પાગલ કર દેતા તો યે અપના બળ કો ઘાત કરે તો ઉનમે બળ હો જાતા હૈ નિમિત નિમિત સંબંધ એસા
નિમિત નિમિત એક સંબંધ સે બાત હૈ સદ્રષ્ટા દેખ કરકે નિમિત નિમિત સંબંધ કી બાત હૈ કર્તા કર્મ કી બાત
ઓર અનાધિકાર ઇસે તો રખડ અપના બળ કો ઘાત કરે તો ઉનમે મંજી 40 પે તક અપના ઘાત બતાયા કે જીવ સ્વયં અપના ઘાત કરે તો કર્મ બંધે તો સંસાર મે મદારી કે સમાન રખડા થા ચારો ગતિ મે
ઠીક
એ શક્તિ હે અમે ચારો ગતિ કો પર્યાય
એસી યોગ્યતા હે
જી
નાનમાં ધ્યાન છે એ ચારિત્રનો વિષય છે, સ્વરૂપ એકાગ્રતાનો. પણ જ્ઞાન વગર ધ્યાન થતું નથી, કેમ કે આત્મામાં એકાગ્ર થવું હોય તો આત્મા જ્ઞાનમાં તો આવવો જોઈએ ને. એકાગ્ર ક્યાં થવું છે કે આત્મામાં. તો આત્મા જ્ઞાનમાં આવ્યા વગર એકાગ્રતા થવાનો તો પછી સેકન્ડ સ્ટેજ છે એ તો. એટલે પહેલાં જેને આત્માનું લક્ષ થયું હોય, જેને સ્વરૂપનું ભાષણ થયું હોય, એને સ્વરૂપમાં એકાગ્રતા થવાનો અવસર છે. પણ જેને હજી આત્મલક્ષ જ નથી હોય એને ધ્યાનનો કોઈ પ્રયોગ કરવાનો પ્રશ્ન રહેતો નથી, કેમ કે એ ક્રમ વિપર્યાસ છે. મનન જુદી વસ્તુ છે, મનન જુદી વસ્તુ છે, ધ્યાન જુદી વસ્તુ છે. મનનની વાત જુદી છે. પણ સૌ પ્રથમ આત્માને નો નિશ્ચય કરવાનો માં શક્તિ લગાવવી. ક્યાં? સૌથી પહેલા પોતાના સ્વરૂપને ઓળખવાની માં શક્તિ લગાવી, નિશ્ચય કરવામાં શક્તિ લગાવી. શક્તિ મુમુક્ષુની શક્તિ બહુ મર્યાદિત છે અને એ મર્યાદિત શક્તિનો ઉપયોગ જો સરખી રીતે થાય તો એનું ફળ બરાબર આવે. પણ શક્તિ ઓછી હોય ને ગમે ત્યાં વપરાઈ જાય તો પછી જ્યાં એનો ઉપયોગ કરવાનો છે ત્યાં તો શક્તિ બચી નહીં. જેમ એક માણસને 100 રૂપિયાની આવક છે તો એમાં એને દવા અનાજ એ મહત્વની વસ્તુ છે. એના બદલે 100 રૂપિયાનો બૂટ ખરીદે તો રોટલી ખાવાનું બંધ થઈ જાય. એમ શક્તિનું લિમ મર્યાદિત છે, તો એનો ઉપયોગ પણ યથાર્થપણે યથાસ્થાને થાય એટલું કરવાનું ધ્યાન રાખવું જોઈએ. એટલે શક્તિ વેડફાય નહીં. એટલે એ શાસ્ત્ર આજ્ઞા છે કે પ્રથમ તો શ્રુત જ્ઞાન વડે જ્ઞાન સ્વભાવે આત્માનો નિશ્ચય કરવો. તમામ શાસ્ત્રો લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય? આત્માનું લક્ષ્ય થવા માટે, ઓળખાણ થવા માટે બધા શાસ્ત્રોનો કહેવું છે. અને એ સૌથી પહેલા મુમુક્ષુએ એ દિશામાં સ્વરૂપ નિર્ણય કરવાની દિશામાં પ્રયત્ન કરવો અને પોતાની શક્તિને એ જગ્યાએ વાપરવી. મનન એવી ચીજ છે કે જેની જરૂરિયાતો હોય એનું મનન સહજ ચાલે. પૈસાની જરૂરિયાત હોય તો પૈસાનું મનન ચાલ્યા કરે. જેને જેની જે ચીજ જોતી હોય એનું જ મનન ચાલે, કરવું ન પડે પણ ચાલે. એમ આત્માનું મનન ચાલવું જોઈએ, કરવું પડે એવું નહીં હોવું જોઈએ. અને એવી રુચિ અને એવી જરૂરિયાત પોતાને હોય તો જ એ ચાલે, નહીતર કૃત્રિમતાથી મનન કરવાથી કોઈ કામ થવાનું નથી. મનન કરવું જોઈએ માટે મનન કરવા બેસીએ એવી રીતે મનન નથી કરવાનું. પણ આપણને સ્વરૂપ પ્રાપ્તિની જરૂર છે માટે આપણે જેની જરૂર છે એનું ચિંતન અને એનું મનન આપોઆપ ચાલે એવી પરિસ્થિતિમાં આપણે આવવું જોઈએ મુમુક્ષુની ભૂમિકામાં. એ વિષયમાં દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં 250 નંબરનો બોલ બહુ સારો ચાલ્યો છે કે રુચિમાં પોતાને જરૂરત લાગે તો જેને જરૂરત લાગે એની જાગૃતિ, એનું ચિંતન, એનું મનન ચાલ્યા જ કરે સહેજે સહેજે. અને એ તો આપણને દુનિયાના આધારેમાં પણ અનુભવ તો છે જ, બાહ્ય પદાર્થો સંબંધમાં.
જીવ દુઃખી તો મિથ્યા ભાવો છે ઓર માનતા હૈ સાતા અસાતા તરીકે સંયોગો છે ઇસકા જો સમાધાન એક અનાધિકાર
ઉલટા ઉપાય કરતા હૈ. વો દ્રષ્ટાંત દિયા હૈ
જી
કે કુત્તે કો લકડી
હા વો
કિસી ને મારી તો લકડી કો પર ગુસ્સા કરતા હૈ, લકડી કો કાટને લગતા હૈ, બટકા ભરતા હૈ, મારને વાલે કો નહીં દેખતા હૈ,
અપને ભાવ કો નહીં દેખતા.
એસા હો ગયા
ઓર બબરજી શહેર હૈ વો 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 લકડી કો પડકા નહીં મતલબ મારને વાલે સે અપને મારને વાલે ભાવ કો તો માર ડાલે વો પેદા કરના બંધ કર દે તો સહજ શાંતિ.
બહુ સરસ પત્ર છે. પદાર્થનો અનિર્ણય અને સત્પુરુષ વિનયની ઓછપ, પરમ દૈનિત્વની ઓછપ, પરમ વિનયની ઓછપ.
પહેલું ને બીજું કારણ મુખ્ય લીધા, બીજા કારણ વિશે હમણાં નથી કહ્યું.
તીવ્ર મોક્ષતા તો જ્ઞાન દશાને લીધી છે એમણે, કેમ કે એની વ્યાખ્યા પણ એમ કરી કે ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં અનન્ય ભાવે પરિણમવું તે તીવ્ર મોક્ષતા છે. તો એ તો જ્ઞાની જ પરિણમે છે. ક્ષણે ક્ષણે મોક્ષ માર્ગમાં પ્રવર્તિ તો જ્ઞાનીની છે દરેક ક્ષણે. એટલે ત્યાં જ્ઞાની લીધા અને એ તો દર્શન માનો એટલે એની અહીંયા મારે ચર્ચા નથી કરવી. અહીંયા તો તમે મુમુક્ષુઓ જે મને મળ્યા છો એમાં જે યોગ્યતા રોકવાના રોકાઈ જવાના કારણો છે એની હું ચર્ચા કરું છું એમ કેવું છે એમ. હા, એ તો મુમુક્ષુતા ઉપર જ એમણે પ્રકાશ વધારે પાડ્યો છે. આવતો નથી. હા, ખીમજીભાઈ ને ખાસ ટકોર કરી છે કે તમારે જ્ઞાન જોઈએ છે પણ જ્ઞાની જોતા નથી અને ભક્તિ વગર નું જ્ઞાન શૂન્ય છે એમ કહ્યું છે. ખીમજીભાઈ ને કહ્યું છે ભક્તિ વગર નું જ્ઞાન શૂન્ય છે. કારણો છે એની ચર્ચા 254 માં બહુ પદ્ધતિસર ની કરી છે. એમાં ત્રણ કારણો સત્પુરુષને નહીં ઓળખવાના બાધક કારણો લીધા છે. એ 416 પત્ર છે એમાં સત્પુરુષ મળવા છતાં આજીવ કેમ એને ઓળખી શકતો નથી, તો એક તો એ હું સમજુ છું એક, અને એક તો સત્પુરુષ કરતાં સંયોગોમાં પરિગ્રહ પ્રત્યે વધારે અનુરાગ કુટુંબ પરિવાર બાદે પરિગ્રહ પ્રત્યે, અને લોકભયને કારણે કે અપમાન ભયના કારણે સત્પુરુષનો સંગ કરતો નથી ને અસત્સંગને છોડતો નથી. એ ત્રણ કારણ 416 લીધા છે. એમને એવા એવા ખુલાસા બહુ સારા આવ્યા છે જુદા જુદા પત્રોમાં. એવી જાતના જે ખુલાસા આવ્યા છે એ તો શાસ્ત્રમાં ગોતવા જાવ તો તમને ન મળે. સમથિંગ મોર ધેન આગમ જેને કહીએ એવું એવી વાતો છે એ બધી. તો અને તો પોતે જ કહ્યું છે કે જ્ઞાની પુરુષ ના સત્પુરુષ ના એક વચન માં નહીં એક શબ્દ માં અનંત આગમ ભરેલા છે.
એ વાત કેમ હશે?
અને એ ગુરુદેવ તો બહુ પ્રમોદ કરતા હતા એ વચન ઉપર. ગુરુદેવ બહુ પ્રમોદ કરતા હતા રાત્રિ ચર્ચામાં. મારો તો પ્રત્યક્ષ ગુરુદેવ સાથે એ વિષય ઉપર વાત ચાલેલી ત્યારે બહુ પ્રમોદ કરેલો. અનુભવ જ્ઞાન થી નીકળેલો છે. અને એમનું તો એવું હતું કે એક વાતને કહેતા અમારો ઉપયોગ હજારો શાસ્ત્રોમાં ફરી વળે છે.
શાસ્ત્ર જોવાની જરૂર
નથી અમારે, અને સૂત્રને સામે રાખવાની જરૂર નહીં પડે. અમે જેથી ઉપદેશ કરશું પાઠ ઉપર બેસીને આગળ ઉપર સૂત્રને અમારે નહીં અડવું પડે. બહુ સામર્થ ઘણું લે
ઘણું સામર્થ
જબરદસ્ત પુરુષ થઈ
ગયા.
સિદ્ધિ દશા પ્રાપ્ત થઈ
ત્યાં
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ છે ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે. સિદ્ધ દશાની પ્રાપ્તિ થઈ ગઈ પછી આગળ કોઈ સિદ્ધિ ની વાત રહેતી નથી. એથી આગળ કોઈ મોટી સિદ્ધિ છે બધું તમામ ખલાસ થઈ પછી એક ત્રણ વાત બીજા પત્રમાં પણ આવે છે જુદી જુદી જગ્યાએ. ત્રણનો મેળ ઘણી જગ્યાએ મને કર્યો છે જેમાં સત્પુરુષની વાત લીધી છે.
કૃષ્ણદાસભાઈ
એ તો 449માં છે પણ જેમાં આમાં ત્રણ વાત લીધી છે એવું કંઈક બીજો મુદ્દો લીધો છે. મહાત્માને ઓળખી લે છે જ્ઞાની પુરુષના નેત્રો મોક્ષના નેત્રો જ્ઞાનીને ઓળખી લે છે. મહાત્માને ઓળખી લઈએ છે એ ઉત્તમ મુમુક્ષુ હોય તે ઓળખી શકે છે. એ વાત કીધી છે. માર્ગદર્શન માટે તો કોઈ અસાધારણ વિષય ચાલ્યો છે. એને ખબર પડે કિંમત ના આવે એટલી મૂલ્યાંકન થાય. ગુરુદેવ ધન્ય આરાધનામાં ઇન્દુભાઈ નું નામ લખેલું. હમણાં પુસ્તક તૈયાર થયું છે. અમારો પરિપત્ર તો આવ્યો છે તમારા મંડળ ઉપર. થઈ ગયું છે તૈયાર, બાઇન્ડિંગ ચાલે છે. પરમદેવ સુધીમાં કેટલા બાઇન્ડિંગ થાય છે કાંઈ જ ઘણા ખરા તો આપી દઈશું. કેટલું સામર્થ્ય કેટલું છે. આજ બપોરે જ વાત ચાલી હતી એમની જે સરળતા અને પોતાના પરિણામોનું નિવેદન કરવાની જે એમની નમ્રતા અસાધારણ.
શ્રીમદ રાજચંદ કો 24મે વર્ષ મેં સમદર્શન હુઆ.
હા,
તો ઇસે પહેલે લિખેલા ઉસમેં ફેર પડ રહા સમગ્ર બાદ મેં
નહીં. उसके पहले में फिर नहीं पड़ता है, इसका कारण है कि उसके पहले जो दशा है वो सम्यक दर्शन के कारण वाली थी. अगर जो विपरीत होती तो सम्यक दर्शन नहीं होता. तो सम्यक दर्शन तो कार्य हुआ और इसका कारण विपरीत हो गए तो कार्य कैसे अविपरीत हो गए, इसलिए उसका कारण भी अविपरीत है. ऐसी बात है. तो जैसे सम्यक दर्शन सत्कार योग्य है, भक्ति करने योग्य है, તો ઉસકા કારણ ભી સત્કાર કરને યોગ્ય હે. ઓર ભક્તિ કરો સમદર્શિકા આગમન મિત્ર 751 પત્ર માં એ વિચાર વિશે ચાલે છે. ભાઈ કેટલી
જગ્યાએ કે યે સમદર્શિકા ઉપદેશ મિત્ર દેશ ઉપદેશ મે અંતર તો પડતા હે.
સમિક દ્રષ્ટિ જો હોને વાલા હે ઉસમે અંતર નહીં પડતા હે.
યે બાત લેના પડતા
હે. નહીં હોને વાલા હે ઉસમે પડતા હે. એસા લેના
પરીક્ષા કરની પડતી.
એસા લેના
ઉસકી પરીક્ષા કરની પડતી અપની.
હા, એસી બાત હે. હા, પરમ દિવસે ટેપમાં આવ્યું. કાલે ટેપમાં આવ્યું. પરમ દિવસે ટેપમાં આવ્યું સવારે અહીંયા કે શ્રીમદજી 5 વર્ષ જો વધારે જીવ્યા હોત તો મોટો સમાજમાં ધડાકો થઈ ગયો હોત, કે ખળભળાટ આખો સમાજમાં ખળભળાટ થઈ ગયો હોત, કે જબરદસ્ત પુરુષ હતા, કે બહુ પ્રશંસા આવી હતી. એમનું સામર્થ્ય એમને દેખાતું હતું. એમનું સામર્થ્ય એમને જોયું હતું.
આપ તો એમ કે અત્યારે પરમાગમ શાસ્ત્રો ના અર્થ, એના વાચ્ય અર્થ, એનો ભાવાર્થ, તાત્પર્ય બધું બરાબર સમજો છો અને સમજાવી પણ શકો છો, પણ આ શાસ્ત્રો નો ઉકેલ કરનાર હવે પછી કોઈ બીજો પુરુષ આ અત્યાર આત્માત્મ મનુષ્યમાં કોઈ દેખાય છે? તો પ્રભુદેવે એમ કહ્યું કે અમારા નિર્વાણ પછી 50 વર્ષે આનો પ્રકાશનાર પુરુષ નીકળશે. અને એ વાત ગુરુદેવ ની ટેપ માં છે, પ્રવચન સાહેબ ની કેસેટ છે મારી પાસે. હા,
તો જરાક અમને કોપી આપજો ને.
અમારા નિર્વાણ પછી બરાબર 50 વર્ષે આ તત્વ નો પ્રકાશનાર અપૂર્વ પુરુષ નીકળશે.
અચ્છા,
એમ એમ ચોખ્ખા શબ્દો છે ગુરુદેવના. આ ગુરુદેવ પાસે કોઈ પત્ર આવેલો છે, એમાં વાંચેલો, એના ઉપરથી ગુરુદેવ બોલ્યા. પ્રવચન સાર જ્ઞેય અધિકારમાં છે અને શરૂઆતની દ્રવ્ય પ્રકાશની જે ગાથાઓ છે ને પહેલી 126 સુધીની, એની એમાં પ્રવચનમાં આવે
છે. છે જો સાંભળશો
છે બરાબર ને બેન,
ગુરુદેવ પાસે આમ તો કાગળ તો ગુરુદેવ ના ઘણા મળ્યા છે, પણ હવે અત્યારે ક્યાં છે એ ખબર નથી. બાકી એમના હસ્તલિખિત કેટલાક કાગળો પેપર્સ તમે જોયા હતા, શરૂ શરૂમાં જે બધું વ્યવસ્થિત કરવું પડ્યું ત્યારે જોયા હતા. અત્યારે કોની પાસે છે ખબર નથી, ચંદુભાઈને કદાચ ખબર હોય.
જે કોઈ જીવને વર્તમાનમાં આત્મજ્ઞાન થયું છે એવો દાવો કરતા હોય તે જીવને વ્યક્તપણે કે અવ્યક્તપણે અવશ્ય જાતિ સ્મરણ જ્ઞાન થયું હોવું જોઈએ, આમ લખ્યું છે.
એટલે આમ તો આત્મજ્ઞાન છે, આત્મા તો શાશ્વત છે,
આત્મા શાશ્વત છે,
એટલે જાતિ સ્મરણ ભલે એક સ્મૃતિ છે, પણ સ્મૃત જ્ઞાનમાં આ તો આવે છે જેને આપણે એમ કહી શકીએ કે પ્રતિભિ જ્ઞાન જેને કહીએ છીએ આપણે, કે જે આત્મા આ ભાવમાં હતો તે જ આ ભાવમાં છે, હવે પછીના ભાવમાં પણ તે જ આત્મા છે એમ કરી. પ્રતિભિ જ્ઞાનનું કારણ તો દ્રવ છે જ, તો
અવ્યક્તપણે અવ્યક્તપણે જાતિ